તારીખ 2/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 237 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 169
એનો આશય છે કે ભવિષ્યનું જરા પણ જે વિચારતો નથી તો સામાન્યમાં સામાન્ય માણસ ભવિષ્યનો વિચાર જેટલી નજર પહોંચે એમ એટલે પોતાના આયુષ્યનો અંદાજ બાંધીને 25-50 વર્ષ જે બાકી રહ્યા હોય એની વ્યવસ્થા તો ભવિષ્ય વિચારે જ છે. એની વ્યવસ્થા નથી વિચારતો માણસ જાત, એવો તો કોઈ માણસ નથી હોતો. અહીંયા એથી જરા દીર્ઘ દ્રષ્ટિ વિશે એટલો છે. 25-50 વર્ષ અનંત કાળમાં કઈ નથી, એટલા માટે દીર્ઘ દ્રષ્ટિથી અનંત કાળ કેમ જશે, હવે પછીનો ભાવ કેમ જશે, અથવા એવું તો કઈ નથી કે અત્યારે બગડ્યું તો અનંત કાળ બગડી જશે, અત્યારે સુધર્યું તો અનંત કાળ સુધરી જશે, એવું તો કઈ વિચારવા જેવું છે કે કઈ? આના ઉપર આત્મારસિંહજીને વિચાર કરતો મૂક્યો છે કે પરલોકમાં જવા માટે આત્માની ઓળખાણનું કઈ માધ્યમ લીધું. સામાન્ય રીતે જે લૌકિક ધર્મો છે, લોકોત્તર ધર્મ સિવાયના, એમાં એમ વિચારે છે કે પુણ્યનો ભાતુ બાંધીએ તો પરભોગમાં કામ આવે. અત્યારે પુણ્યના ફળ ભોગવીએ છીએ તો મીઠા લાગે છે, પાપના ફળ ભોગવીએ છીએ તો કડવા લાગે છે. માટે પુણ્ય બાંધતા જઈએ, પુણ્યના ફળમાં આપણને વિચારે છે. આ લૌકિક ધર્મની જે કોઈ નજર છે એ પણ આટલે સુધી છે. આ તો માણસની નજર વર્તમાન જિંદગી પૂરતી છે, બહુ આગળ વિચાર કરે તો આવતા ભોગમાં પણ કોઈને ભોગવીએ એટલો વિચાર કરે છે. આથી વધારે વિચાર કોઈ કરતું હોય એવું જોવામાં આવતું નથી. જોકે વિષય એટલો ગુપ્ત રહ્યો છે આ જગતને વિષય, અનંતકાળનું હિત સાધવાનો વિષય એટલો ગુપ્ત રહ્યો છે કે લગભગ મનુષ્ય જાતિમાં આ સિવાય હવે કોઈ ઉપાય છે જ નહીં એવી જ માન્યતા વર્તે છે. બુદ્ધિમાનમાં બુદ્ધિમાન માણસને પૂછો કે તમે તમારા આગામી અનંત ભવિષ્યનું શું વિચાર્યું છે, પણ કાંઈ એનો ઉપાય જ નથી ને, રસ્તો જ નથી ને. અત્યારે જે કાંઈ જરૂરિયાત છે એની પૂર્તિ કરવા માટે કેટલાક પાપ કર્યા વિના છૂટકો નથી. જેમ કે ધંધો વેપાર, પછી પ્રમાણિકતા અપ્રમાણિકતા એક બાજુ રાખવાનું, પણ એ બધા અશુભ ભાવ છે ને. કુટુંબ પરિવાર અને આ જીવિકા ચલાવવા માટે પાપ કર્યા વિના બીજો રસ્તો નથી. અને એ પાપને હળવા કરવા માટે જો કાંઈક આપણી પાસે આ જીવિકામાંથી બચે, વધારો વધે, તો એ વધારામાંથી અમુક ભાગ પાછો, કેટલો બધો તો કોઈ આપી દે તો પાછળ વ્યવસ્થા મળી, પાછળની જીવીએ અમુક ભાગ પૂર્ણ કરી લ્યો. આ સિવાય બીજો ઉપાય પણ શું છે, આમ જ વિચારે છે. આ સિવાય બીજું શું કરી શકાય, અને બીજું કરી શકાય એવું જો એને કાંઈ કહો તો એવા વિષયને સમજતા સાંભળતા એની રૂચિ કામ કરે કે કેમ એ બીજો વિષય છે. એને અરુચિ થઈ આવે છે, ભવભાગ જીવોને અરુચિ થઈ આવે. કોઈ મૂળ જીવને રુચિ થાય છે તો એ સન્માર્ગમાં આગળ વધે છે, બાકી તો ભવભાગ જીવોને અરુચિ થઈ આવે છે અને એથી આ વિષયને ક્યાં તો છોડી દે છે, કાં તો આ વિષયમાં પ્રવૃત્તિ ઘટાડી દે છે, કાં તો આ વિષયનો રસ ઘટાડી દે છે, અને કાંઈ ને કાંઈ અરુચિને કારણે છેવટે એમ ઓગે ઓગે મને એવું છે કે કંઈક કરવું તો જોશે તો ઓગે ઓગે બાહ્ય ક્રિયા કરે છે અને વિષયના ઊંડાણમાં જતા ઉપર ઉપરથી ચાલે છે. એ પણ અરુચિનું દ્યોતક છે. જીવને અત્યંત જરૂરી અથવા સર્વોત્કૃષ્ટ આવશ્યક જે વિતરૂપ માર્ગ છે એની દરકાર ઓછી કરે છે અને ઉપર ઉપરથી ચાલે છે, ઉગે ઉગે ચાલે છે. એ પણ અરુચિના પરિણામને જ પ્રસિદ્ધ કરે છે, પ્રદર્શિત કરે છે. એ પણ વિચારવા જેવું છે કે જીવ થોડુંક જ વિચારે, અત્યારનું જ વિચારે, પુણ્યભાવ પૂરતું જ વિચારે, વર્તમાન જીવન પૂરતું જ વિચારે અને અનંતકાળનો વિચારનો વધારે લાભદાયક છે છતાં કેમ વિચારતો નથી? તો એ આ એક એવી પરિસ્થિતિ છે, વિચિત્ર પરિસ્થિતિ છે કે અત્યારે સુખ જોઈએ છે, અત્યારે જે સુખ મળે માનેલું કલ્પેલું એની આગળ ભવિષ્યની બધી વાતોને પૂર્ણ કરી જાય છે. જેમ અફીણ ખાનારને અત્યારે અફીણ ખાવામાં સુખ છે તો ભવિષ્યનું મોત પણ એને ખ્યાલ છે તો પણ અવગણે છે. એમ અત્યારે અનુકૂળતા રહે, અત્યારે સુખ થાય, અત્યારે લાભ થાય, અત્યારે સારું લાગે, ઠીક લાગે, સુખ લાગે તો એ ભવિષ્યની બધી વાત ગૌણ કરવા માટે જીવ તૈયાર થઈ જાય. આ એક જીવની જલ્દી દૂર ન કરી શકાય એવી ભૂલ થયા કરે છે. આ ભૂલ જલ્દી દૂર થઈ શકે. કોઈક જ જીવ અનંતકાળના હિત અહિતનું મૂલ્યાંકન આપીને આખા વર્તમાનને ગૌણ કરે છે. આ વિચારનું તાત્પર્ય એ છે કે વર્તમાનને ગૌણ કરવો કે વર્તમાનને મોટું કરવું. જેણે વર્તમાનને વર્તમાન ઉદયને મુખ્ય કર્યો તે અનંતકાળના ભવિષ્યને મુખ્ય નહીં કર્યું. તે અહિત કરશે, અહિત સાધશે, દુર્ગતિમાં જઈ પડશે. જેણે વર્તમાન ગૌણ કર્યો અને એ સમજણથી કર્યો કે આ વર્તમાનમાં જેટલા ઉદય આવવાના છે આયુષ્ય પર્યંતના એ બધા પૂર્વ કર્મ કૃત આપવાના છે, એમાં ફેરફાર કરવાનો કોઈનો અધિકાર નથી, માટે એ પૂર્વ કર્મ કૃત શેષ આયુનો કાળ પૂર્વ કર્મના ઉદય અનુસાર જે કાંઈ થાય તે ગૌણ કરીને એનેથી ભિન્નતાનો પ્રયત્ન રાખીને શેષકાળ ચલાવી લેવો, થોડા શેષકાળ માટે ભિન્નતા કરવી અને અનંત એવો જે શેષકાળ મળ્યો છે એમાં અનંતકાળનું હિત સાથે લે, અનંતકાળનું હિત થઈ જાય એવું કંઈક કરી. આટલો વિવેક જેને આવે છે એ કાંઈક વિચારે છે દીર્ઘ દ્રષ્ટિથી પોતાનો હિત અને નહીતર જીવને પોતાના હિતની દરકાર નથી એ સાબિત કરવાની જરૂર નથી. આ વિષયમાં આ ભૂલમાં વચનામૃતમાં પ્રેરણા છે આ વિષયમાં કે તારી પાસે જેટલો અવસર શેષ આયુનો બાકી છે એ બહુ કિંમતી છે અને એનો તું સદુપયોગ કરી લો. વર્તમાનને અનુકૂળતાને મુખ્ય કરી અને અંતર પ્રયત્નને ગૌણ કર્યો તો એવી અવિચારે પણ બહુ થોડાને હોય છે. કેમ કે આ વિશે સમજવામાં આવ્યા પછી એ વાત કરી છે, માટે એવું અવિચારે પણ બહુ થોડા જીવોને હોય છે. એમાં તારો વર્તમાન 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 ચાલુ બોલીએ છીએ, અને પ્રોબ્લેમ એટલા બધા છે અને જરૂરિયાતો એટલી બધી છે, અનુકૂળતાઓના સાધનો એટલી બધી વસ્તુઓ વધી ગઈ છે કે એક હાંધે ત્યાં 13 વાત પાછી મગજમાં ઊભી થઈ જાય, એક બરાબર સંભાય ત્યાં બીજા 13 ઊભા હોય, એટલે એનું પૂરું થતું નથી અને આયુષ્કાળ પૂરો થઈ જાય છે. એ તો એ જ કરી શકે, આ લાઈનમાં પ્રવેશ એ જ કરી શકે છે કે જે એકદમ આખા ભાવ પર્યંતના તમામ ઉદયનું પોટલું બાંધીને એટલું થાય, એના પર કુવા માને હું ગોતવા જવું નથી, લેવા જવું નથી, સાવધાન લેવા જવું નથી તો સાવધાની કરવી નથી, એને પ્રવેશ થાય છે બરાબર, એનો ઉપયોગ નિવૃત્ત થાય. પોતાનો સ્વકાર કરવા માટે યોગની નિવૃત્તિ પછી થાય છે, નહીંતર થોડો ટાઈમ સ્વાધ્યાય કરે, થોડો ટાઈમ વાંચન કરે, પણ ઉપર પોટલો ઉપાધિનો એકલો લઈને બેઠો હોય કે એને એ ભારમાંથી ભગવાનના દર્શન કરવાની નજર ફેરવવી કઠણ પડે, ફેરવી શકે નહીં. વાત તો નજર ફેરવવાની જ છે, પણ છતાં એ ભારની નીચે ત્યાં ને ત્યાં જોઈએ એની પરિણતિ છે, ત્યાં ત્યાં એનું ધ્યાન, ત્યાં જ એનું લક્ષ્ય અને ધ્યાન ફરે નહીં. ઉપર ચોટ્યું કાંઈ વાંચે વિચારે તો એની કોઈ અસર આવે નહીં. આ પરિસ્થિતિ છે, ગુરુદેવ શ્રીના પ્રવચનને બે મુખ્ય મુદ્દાથી જો વિચારવામાં આવે તો એમના દરેક પ્રવચનમાં આ વિષય લગભગાયો છે. ભાઈ ઓચિંતો આયુષ્ય પૂરું થશે એ પહેલા કાંઈક તું સાવધાન થઈ જા, કાંઈક જાગી જા, જાગી જા, જાગી જા. એક વાત એ કરે, બીજી વાત એ કરે કે તારો આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એ વર્તમાનમાં એ શુદ્ધ છે, એની સંભાળ કર, એને શ્રદ્ધામાં સ્થાપ, એને લક્ષમાં લે. આ બે દ્રવ્યાર્થિક નિયમી, નિશ્ચય નિયમી અને પર્યાયાર્થિક નિયમી બે વાત એક પ્રવચનમાં હંમેશા આવે છે. ભાગ્યે જ કોઈ પ્રવચન ખાલી હોય કે બેમાંથી એક જ વાત આવી હોય, બેમાંથી એક વાત વગર તો કોઈ પ્રવચન જ નથી. શુદ્ધાત્માની વાત તો ખરી છે, કેમ કે એ તો મુખ્ય કરવા જેવું છે, પણ સાથે સાથે આ વાત પણ સમયનો દુરુપયોગ થતો જોઈને ગુરુદેવે હંમેશા કહી છે. શું કહે છે, આત્મા કાંઈ આ ભાવ જેટલો નથી, આ બાકીનું જે શેષ આવ્યું છે એટલો જ આત્મા છે, એવું તને મનાઈ ગયું છે, વગર વિચારે પણ તને એટલું જ એવું જ મનાઈ ગયું છે. તારી માન્યતાને જરાક પીખીને તપાસીશ તો તને માલુમ પડશે કે જાણે હું આ ભાવ જેટલો જ છું, માટે આ ભાવમાં જેટલો ભાવ પૂરતું જે થાય એ કરો. આ ભાવ પૂરો કરીને પછી પણ આત્મા તો અનંતકાળ અવિનાશી રહેવાનો છે, એક ભાવ પાછો એક જ ભાવ નથી. મિત્ર એમ વિચારે છે ભાઈ બહુ ભયા માણસ કહેવાતા આવે કે આ ભાવમાં પુણ્ય કરી લઈએ, આવતા ભાવમાં પુણ્યના ફળ ભોગવતી વખતે ફરી બી પૂન કરશું, એમ એમ પૂન કર્યા કરશું આપણે. એટલે આપણને બધા ભાવની અંદર પુણ્યના ફળની અનુકૂળતાઓ રહ્યા કરશે ને આપણે દુઃખી નહીં થઈએ, એવું વિચારના વસ્તુના સ્વરૂપને જરાય સમજે નથી. પુણ્યને ભોગવતા તારા પરિણામ કેટલા રસવાળા અત્યારે થાય છે એનું પણ તે જાગૃતિમાં આવીને અવલોકન કર્યું નથી. અને ભવિષ્યના પુણ્યના ફળમાં પણ તું કેટલો એના રસમાં ડૂબી જઈશ, ભગવતાના રસમાં ડૂબી જઈશ, અને કેટલું પાપ બંધાતા અધોગતિમાં ચાલ્યો જઈશ એની તને કોઈ ગણતરી નથી. રાજેશ્વરી તો નરકેશ્વરી કહે છે કે નહીં, શું કરવા કહે છે એ ભાન રહે જ નહીં. સોનનો ઉદય જ્યાં ફાટીને આવે એટલે ભાન ભૂલે, એમ થોડુંક પણ બે પૈસા મળે છે ત્યાં પારો ચડી જાય છે કે નહીં, ચાલો ફાટે છે કે નહીં. જે મનુષ્ય અત્યારે આ કાળમાં તો હવે 5-25 કરોડની કાંઈ નથી, તો પણ ક્યાલે ફાટે છે. દેવલોકમાં જાય તો હાવ ક્યાલે ફાટી જાય, એના તો જોડા જેટલી કોઈની સંપત્તિ નથી, મોજડી જેટલી છે, એટલા તો રતન જડાવાય છે એની મોજડીમાં, ત્યાં ઓર પ્યાલો ફાટી જાય. જાય એકેન્દ્રિયાદી ત્યાં હું પૂન કરું એટલું ભાન ન રહે. અહીં તો હજી મનુષ્ય છે ને એટલે થોડીક મધ્યસ્થ બુદ્ધિ છે, એટલે થોડોક એને વિચાર આવે છે કે ના ના કાંઈક કરવું તો જોઈએ, કાંઈક કરવું તો જોઈએ, કાંઈક કરવું તો જોઈએ, એમ પિંચ થયા કરે છે. કાંઈક હળવો હોય તો મિત્ર તો દોટ મૂકે છે, એ દોટ જ મૂકે છે પાછા, પણ કોઈ હળવા હોય છે અને એમ થયા કરે છે કે ના ના કાંઈક તો કરવું જોઈએ, કાંઈક કરી તો લેવું જોઈએ. એ બહુ બહુ પૂર્ણ ભાવ સુધી આગળ વધે છે. આત્માના ધર્મને પામતા નથી એટલે એનો અનંત ભાવ પ્રમાણ છે, એ ઊભું રહે છે અને એ અનંત ભાવ પ્રમાણમાં સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાન અનુસાર ત્રસનો કાળ બહુ થોડો છે, અનંત કાળ નિગોજનો છે, અથવા અધોગતિમાં તે અનંત કાળ નિગોજનો છે, ત્રસનો કાળ બહુ થોડો છે. 2007 તો ઉત્કૃષ્ટ લીધા છે, બાકી બહુ થોડો કાળ છે. કહે છે કે આત્મા કઈ આ ભાવ જેટલો નથી, આ ભાવ પૂરો કરીને પછી પણ આત્મા તો અનંત કાળ અવિનાશી રહેવાનો છે. બોલે છે ને ગુરુદેવ પાસે તો બધી વાતો આવે, સાહેબ અત્યારે તો અમારે મોસમ છે, સિઝન છે, અમારે રડવાનો કાળ છે. ગુરુદેવ પરમાગમ સારના બોલમાં કે અમારે કમાવાનો કાળ છે, અમારે રડવાનો કાળ છે. જ્ઞાની કહે છે કે આ મરવાનો કાળ છે, રડવાનો નથી પણ મરવાનો કાળ છે. એવા બોલ પરમાગમ સારની અંદર આવ્યા છે. કઈક એને અસર થાય, આ શું કહે છે એટલે કહેતા કે આખી દુનિયાની સામે બળવો ઉપાડ્યો છે, દુનિયા આખી દુનિયાની સામે આ બળવો છે. શું કહે છે, આ ભાવ પૂરો કરીને પણ આત્મા તો અનંતકાળ અવિનાશી રહેવાનો છે, તો તે અનંતકાળ તેને સુખ મળે, અનંતકાળમાં બધો જ કાળ તેને સુખ મળે, તે માટે કાંઈ ઉપાય તો કર. કેટલાક તો એવા માણસો યોગ્યતાવાળા હોય છે કે આવી કોઈ વાતને આવી કોઈ વાસ્તવિક કાર્યપદ્ધતિ મળે તો બધું ગૌણ કરી શકે એવા હોય છે, પણ એને આ સાંભળવા જ મળતું નથી. એવી કોઈ વિરાધના કરીને એવી જગ્યાએ એવા ક્ષેત્રમાં એવા કુલમાં એવી રીતે જન્મે છે કે એને આ વાત કાને પડતી નથી. બાકી કે કોઈ એવા હોય છે કે અનંતકાળનું એક ભાવમાં સાજું થાય ખરું, અને એવી કોઈ કાર્ય પદ્ધતિ છે કરી, તો એને માટે તમે જે કહો એ કરવા તૈયાર છે. એને એમ કહ્યું કે તમારે અત્યારે આખો વર્તમાન ભાવ છે એ સમર્પણ કરવો પડશે, તો કબૂલ. જો અનંતકાળનું હિત અને સુખ, હિત એટલે સુખ ને સુખ એટલે હિત, સીધી વાત એ છે, એ જો નક્કી થતું હોય, પાકું થતું હોય, તો પછી આ ભાવનો શેષકાળ એને માટે આપી દેવો, સમર્પણ કરી દેવો, એ અમને કઈ મોટી વાત નથી. તુલના આટલી કરવાની છે કે આ ભવનો શેષ કાળ, કારણ કે ગયો એ તો ગયો, આખો ભવ તો દેવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે લગભગ જે 40-50 વટાવી ગયા એ તો 50% મેજર પર્સન્ટ વટાવી ગયા છે, હવે બાકીના શેષ કાળનો સવાલ ઉભો થાય છે. એટલો શેષ કાળ તારે હવે આ વાત સાંભળ્યા પછી દેવાની તૈયારી છે. દેવો એટલે બીજું કઈ નથી, ગૌણ કરવાની જ વાત છે, ફક્ત મુખ્ય કરવું આત્મનિર્ભર. બહુ અલ્પકાળમાં થાય એવી આ સુંદર માર્ગની સગવડતા છે. એના માટે તમને આખો ભવ જ જોઈએ એવું કઈ નથી, પણ ઓટોમેટિક પછી વર્તમાન તે ગૌણ કર્યું એટલે પછી બાકીમાં કાળ ગૌણ કરવા જ રહેશે, પછી મુખ્ય કરવાનો પ્રશ્ન થશે. ગુરુદેવ શ્રી ના વચનામૃત નું મૂલ્ય કોઈ રૂપિયાના પાયમાં થાય છે, કરોડો શું અબજો આપે છે ને, એનું મૂલ્ય કેવી રીતે થાય? એક રાજાને પૂછો મોત માંથી બચવાનું શું વાત, તો કે તું કે તું તો રાત તને આપ્યું પણ મને બચાવતો, છતાં પૂછો ને બચાવી શકાય? આનું કોઈ મૂલ્ય થાય નથી, આ તો અનંત જન્મ મરણ ને બચવાની વાત છે. વાતને તોડવાનો બુદ્ધિમાં, વાતને તોડવાનો અહીંયા સમય છે. વર્તમાન કાળ, વર્તમાનમાં આ વિષયનું મૂલ્યાંકન કેટલું આ જીવ કરી શકે છે એના ઉપર એની ભાવિ પ્રવૃત્તિનો આધાર છે. જો કિંમત ન આપી ક્લાસ થઈ ગઈ વાત, જો કિંમત આપી તો કરી ગયો અનંત સંસાર, કરી ગયો એક ભાવની અનંત સંસાર કરી ગયો. આવો મનુષ્ય અવતાર અને સત્સંગનો આવો અવસર મળવો બહુ મોંઘો છે, શું કહે છે? એ પણ જીવને ખબર નથી કે આ અવસર આ પ્રકારે આવવો ખૂબ મોંઘો છે. 585 કરોડ મનુષ્યમાંથી આ વાત પર કેટલાને કાને પડે છે, 1% વાત નહીં આવે, 0.000 મૂકીને કેટલે પછી આંકડો જોવો. કેમ કે એટલો પુણ્યયોગ પણ નથી અત્યારે આ જે જેટલી પૃથ્વી શોધાય છે એટલીની વાત કરીએ છીએ, બાકીના મનુષ્ય તો અસંખ્યાતા છે. અહીંયા જેટલી શોધમાં આવેલી અત્યારની પૃથ્વીની વાત કરીએ તો સાંભળવા મળે એ વાત કરી. શાસ્ત્રો ભલે 1000-1000 છપાયા છે તો પણ એનો પ્રચાર મર્યાદિત છે, વાંચન તો એથી પણ મર્યાદિત છે, સ્વાધ્યાય તો એથી પણ મર્યાદિત છે, અંદરમાં ઉતારવું એ તો કોઈ વિરલ જેવું કામ થઈ પડે છે. તો બહારમાં જે સાંભળવા મળવાનો એવું છે એની સાથે પુણ્યના ઉદયનો સંબંધ છે, એવું પણ આ પ્રકારના પુણ્યનો ઉદય હોય, જે લોકોમાં જ લૌકિક પુણ્યનો ઉદય હોય છે, રાજ મળે, પ્રથમ પદું મળે, સત્તા મળે, પૈસા મળે, મકાન મળે, કીર્તિ મળે, આબરૂ મળે, દાગીના ઘર જવેરાત જમીન મળે, એ પ્રકારનું પુણ્ય નથી, આ પ્રકારનું પુણ્ય. અહીંયા તો નિર્જનમાં નિર્જન હોય છતાં એને આ સત્સંગનો એવું હોય તો એ દેવલોકના દેવ કરતા વધારે પુણ્યશાળી છે ક્વોલિટીને હિસાબે. ક્વોન્ટિટી નથી લીધી, ક્વોલિટી એની એવી છે કે એની ક્વોલિટી સુપિરિયર છે કે જેને આવો સત્સંગ મળે છે, એમ વાત છે. એમ જ એ તો કહે છે કે આવો મનુષ્ય અવતાર અને સત્સંગનો આવો અવસર, એક તો મનુષ્ય બહુ અનંત કાળે મળે છે, એમાં પણ લગભગ કોઈને સત્સંગ મળવો એ બહુ મોટી વાત થઈ પડે છે, એમાં પણ આ પ્રકારનો સત્સંગ જ્યાં આત્માના હિતની નક્કર વાત હોય, પરમ સત્ય વાત હોય, વસ્તુના વિજ્ઞાન પૂર્વક ની નક્કર વાત છે. અંધશ્રદ્ધા તો સેંકડો સંપ્રદાય ચાલે છે જગતમાં, પણ આવી વાત પરમ સત્યની, એનો સંગ થવો, એનો કહેનારનો સંગ થવો, સત એટલે પરમ સત્ય લેવું છે. જે ત્રણેય કાળે પથ્થર હોય એને પરમ સત કહેવામાં આવે છે. એનો સંગ, એના કહેવાવાળાનો સંગ, એનો સંગ થાય એને સત્સંગ કહેવામાં આવે છે. સત્સંગનો આવો અવસર, સત્સંગનો અવસર ન લીધો પણ આવા સત્સંગનો અવસર એમ સમજવો, એ મળવું બહુ મોંઘો છે. એટલે ભાગ્ય જ મળે, દુર્લભતાથી મળે એવો આ પ્રસંગ છે. જો આત્માની દરકાર વગર આવો અવસર ચૂકી જઈશ તો ભવભ્રમણના દુઃખથી તારો છુટકારો ક્યારે થશે? આ સંપ્રશ્ન છે. જો આત્માની દરકાર વગર આવો અવસર તું ચૂકી જઈશ, સમાજમાં બીજા કાર્યને આડે એ પણ પ્રમાદ છે, મારે બીજા ઘણા કામ છે, તો કે એ પણ તારો પ્રમાદ છે, બીજું કાંઈ નથી. આત્માનું હિત થાય એનાથી વધારે મોટું કામ કયું છે? એનાથી વધારે મૂલ્યવાન કામ કયું છે? આમ થોડી સારા પલ્લામાં વાત મૂકી દેવી, સીધી વાત છે. આત્માની દરકાર વગર આવો અવસર ચૂકી જઈશ, આવો એટલે આવો આવો સત્સંગનો અવસર ચૂકી જઈશ તો ભ્રમણના દુઃખથી તારો છુટકારો ક્યારે થશે? કરુણા આવે છે ગુરુદેવ, કૃષ્ણની અંદર પણ કરુણા પડે છે. ત્યારે રે ભાઈ, તારું ભવિષ્ય અમને નજર સામે દેખાય છે, પણ આ વાત સત્સંગ મળવા છતાં એની ઉપેક્ષા કરીને, એટલે કે એનાથી વિમુખ થઈને હું પ્રવર્તો છો, તારું ભવિષ્ય મને અત્યાર સુધી થાય છે, એને એની અમને કરુણા આવે છે. ત્યારે ભાઈ તું ઘટી અભ્રમણના દુઃખથી તારો છુટકારો નહીં થઈ શકે, એમાંથી તને કોઈ નહીં છોડાવી શકે. હું તને છોડાવવા માટે જાગૃત થા, નહીં તને કોઈ છોડાવે. જેટલો ખબર છે ત્યાં આવી બધી વાતો માટે વખત કાઢવો કેવી રીતે, મગજને નવરું કરવું કેવી રીતે, ઉપાધિ માંથી એમ પોતાને પામર માની લીધો છે. એને ગુરુદેવ કહે છે કે એ તારો પોતાની ધારણા છે, તારી પક્વ છે, સાવ ખોટી છે. એ વાત અહીં જોવી પડે છે કે અરે તું તો ચૈતન્ય રાજા, આ બધું પામર પણ રાખીને તું જે કાંઈ કરી રહ્યો છો એ તારો ખો છે. તું તો ચૈતન્ય રાજા છો, પણ પોતે આનંદનો નાથ છો, અનંત આનંદનો જગન્ય અંશ પાસે પોતાની કેટલો આનંદ પ્રત્યે ઓછામાં ઓછો પહેલી કોટીનો જગન્યમાં જગન્ય આનંદ પ્રત્યે, અને કેટલો કાળ રહે ત્રણ લોકનું રાજ તુચ્છ લાગે તો એ અનંત આનંદ કેવડો ને કેવો, આત્મા પોતે કેવડો છે એની પામરતા ઉગાડી દેવાની વાત છે. મોટો જીવ જે કઈ બીજું કરે છે તો સુખ માટે જ કરે છે ને, અનુકૂળતાનું સુખ તો જે કરવી પણ સુખ માટે જ કરે છે ને. તો કહે છે કે તારા અલ્પકાળના 5 સેકન્ડના જઘન્ય આનંદ પાસે ત્રણ લોકનું રાગ ઇન્દ્રાદીનું સુખ તુચ્છ લાગે, અરે દુઃખ લાગે, બીજા બધા પરિણામ દુઃખરૂપ લાગે, એ સિવાયના બધા પરિણામ દુઃખરૂપ લાગે, તો તું આનંદનો પર્વત કેવડો? આ સવાલ છે કે જેની પાસે પૂર્ણ પરમાનંદની દશા આ જઘન્ય કરતા આનંદ ગણી એ પણ અનંતમય ભાગે છે, એટલો મોટો પર્વત છે આ, એની વાત કરે છે. આવડો મોટો થો અને ત્યાં ભીખ માગે છે, થોડા દુઃખરૂપી સુખની ભીખ માગે છે. સુખ તો નથી, જે દુઃખ છે પરમાર્થે જે દુઃખ છે એવા સુખની ભીખ માગે છે. એ તો કેટલી વિચિત્રતા છે. તું તો ચૈતન્ય રાજા, તું પોતે આનંદનો નાથ, ભાઈ તને આવા દુઃખ શોભતા નથી. આવા આનંદના રાજાને આવા દુઃખ શોભતા નથી. મોટા માણસ નિયમ કામ કરે તો એને શોભે છે, એમ કહે છે. એમ તું સર્વજ્ઞ પરમાત્મા, તું જ પરમેશ્વર પરમાત્મા પદ સ્વરૂપે સાક્ષાત સિદ્ધ સ્વરૂપે અનંતાનંદનો નાથ, અને દુઃખરૂપી સુખની ભીખ માગે કઈક તો વિચાર કરે એમ કે છે. કઈ નહીં તો એની ગૌણતા તો તને આવવી જોઈએ. આ વાત સમજતા એને તું ગૌણ કરી શકે એટલું તો થવું જોઈએ, ન થવું એટલું પણ ન થયું તો અનાદિની જે વર્તમાન ઉદયની મુખ્યતા છે એમાં તો તે અનંતકાળ ગયો છે, અને એ મુખ્યતા રહે તો અનંતકાળ એમ જ જવાનો છે, બીજું કોઈ એમાં ઉપાય નથી. ભાઈ તને આવા દુઃખ શોભતા નથી, બહુ સરસ બોલ છે, પ્રેરણાનો બોલ છે, પણ બહુ સારો બોલ છે. જેમ અજ્ઞાનથી રાજા પોતાને ભૂલીને ઉકળામાં આરોટે, તેમ તું તારા ચૈતન્ય સ્વરૂપને ભૂલીને રાગના ઉકળામાં આરોટી રહ્યો છે. ઉકળો બંધા તો મલિન હોય છે, એમ રાગ પણ મલિન છે એમ કે છે. અને ઉકળામાં થોડી મલિનતા નથી હોતી, ઘણી મલિનતા ભંગી થાય એને ઉકળો કહે છે. એમ ઘણા રાગમાં રગદોળાઈ ગયો છો, રાગના ઉકળામાં તો આવો કે બીજું કઈ. ભાઈ તને આવા દુઃખ શોભતા નથી, જેમ અજ્ઞાનથી રાજા પોતાનું પદ ભૂલી ઉકરડામાં આવું કે દારૂ પીધો હોય, ગરમી વધી જાય, ઉકરડામાં ગંધાતું ખાધો છું એમાં જઈને પડે, ટાઢું લાગે એટલે એને એમ થાય કે હા લ્યો અહીંયા ઠીક છે, લ્યો નહીં ગરમી વધી ગઈ હતી, એવું વિચાર નથી. દારૂ પીધો એવું તો વિચાર તો શું હોય, મગજ તો બેગ મારી ગયું હોય, પણ સાતા અસાતાની લાગણી થોડી જીવતી હોય છે એટલે એને ઠીક લાગે, સાતા લાગે છે. સુગંધી પાણીના ફુવારા એના મેલમાં હોય અને ઉકળામાં આવે તે એને કેટલું શોભા દે છે કે જરાય એને શોભા દેતો નથી. એમ તું પોતે તારા ચૈતન્ય સ્વરૂપને ભૂલીને, ચૈતન્ય અખંડ ચૈતન્ય સ્વરૂપની જ્યોતિ છે આત્મા, એને ભૂલીને રાગના ઉકળામાં આરોપી રહ્યો છે, પણ એ તારું પદ નથી, એ તારું પદ નથી. સમયસારમાં તો એ વિપદા અપદમ, એ વિપદાનું પદ છે તારા માટે, તે અપદ છે, અપદ છે વારંવાર કે છે અમૃતચંદ્ર આચાર્યદેવ. ચૈતન્ય સ્વરૂપની ભૂલીને રાગના ઉઘડામાં આવતી રહ્યો છે. નિરામય પદ છે આત્માનું, જે ચૈતન્ય પદ છે એમાં કોઈ ઉપદ્રવ નથી. નિરામય છે એટલે જેમાં કોઈ ઉપદ્રવ નથી. નિરાકુર શાંત પદ સ્વરૂપ ચૈતન્ય સ્વભાવ છે, એમાં રમવાને બદલે, એમાં રમણતા ક્રિયા રમણતાની ક્રિયા કરવાને બદલે રાગના ઉકરડામાં આરોપી રહ્યો છે. પણ એ તારું પદ નથી, એ તારું સ્થાન નથી. તારું પદ તો ચૈતન્યથી શોભતું છે, તારું પદ તો મહાન છે, ચૈતન્યથી શોભતું છે. એટલે મહાન ચૈતન્યશાળી તું છો, એમ કહે ને ભાઈ તમે ભાગશાળી છો, એમ તમે તમને પામર માનો છો. એમ કહું છું કે તમે ચૈતન્યશાળી છો, તમે કેમ તમને આવી રીતે માનીને ચાલો છો? આત્માની મોટાઈના ગાણા ગાય છે, આત્માની મહાનતાના ગાણા ગાય છે. એમાં પોતાને નકાર કરવા જેવું શું છે? કોઈ હીણો કહે તો માણસ નકાર કરે કે તમે મને એવો કયો છો ને તેવો કયો છો, હું બિલકુલ સાંભળવા તૈયાર નથી. શું પણ આયા તો એને સર્વોત્કૃષ્ટ સ્થાન આપીને એમ કે છે કે તારી ઉપર કોઈ નહીં જા. માણસને પહેલી ખુરશી જોઈએ છે કે નહીં, કોઈ ઉપર કોઈ બાકી હોય છે. જગતમાં તો એમ કહેવાય છે કે શેર માથે સવા શેર હોય ને હોય જ. કોઈ એમ કે હું સૌથી આગળ, તો એવું નથી બનતું. પણ આ એક એવું પદ છે કે માથે કોઈ નથી પછી, એવું પદ છે પોતાનું પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન અને કોઈની પણ જરૂરિયાત ન પડે એવું નિરપેક્ષ, કોઈની અપેક્ષા ન ઉત્પન્ન થાય, નિરાલંબ નિરપેક્ષ. તારું પદ તો ચૈતન્યથી શોભતું છે, આવું મહાન પદ છે. ચૈતન્ય હીરા જડેલું તારું પદ છે, ચૈતન્યના અનંત ગુણના રત્નોથી ભરેલું તન્મય જડેલું. એટલે પાછું આ જડ તો ઉખડી જાય એવું નહીં, તન્મય તે મય તે સ્વરૂપે કોઈ સંયોગિક એવું તારું પદ છે. એમાં રાગ નથી, તારા પદમાં કોઈ રાગ નથી. રાગ રહિત વિતરાગી ચૈતન્ય પદ અનંત વિતરાગ ગુણોથી ભરેલું તારું ચૈતન્ય પદ છે. તેમાં રાગ નથી, રાગની એમાં બુદ્ધિ નથી, રાગનો એમાં પડછાયો પણ નથી. એટલું બધું રાગથી દૂર છે. જ્યાં રાગ છે ત્યાં ચૈતન્યનો કણ નથી, આ પદનો કણ નથી. ત્યાં રાગ છે ત્યાં ચૈતન્ય પદનો કણ નથી, જ્યાં ચૈતન્ય પદ છે ત્યાં રાગનો કણ નથી. બહુ એકબીજાથી વિરુદ્ધ સ્વભાવે છે તદ્દન. અવગણના મોહવશ કરે છે. દર્શન નું એવું છે કે જે એના એના પરમ સત્યની સૂઝ એને આવવામાં બાધક થાય છે. આ તો પરમ સત્ય છે, પરમ સત્ય છે. પોતાનું તો પદ છે, પણ બીજાને બીજાને વાત હોય તો ખબર ન પડે, કોઈ છુપાવે, કોઈ ગોપવે, એવું કઈક થાય. પણ આમાં તો એવું કઈ નથી. જગતમાં એટલે તીવ્ર મોહ થાય છે ત્યારે જીવનું જ્ઞાન છે એ વધારે ગોથા થાય છે. ત્યારે લોકો એમ કે છે કે જુઓ ભાઈ, અને બુદ્ધિ બેન મારી ગઈ, શું કહે છે, અને બુદ્ધિ બેન મારી ગઈ. કેમ બેન મારી ગઈ? કે એને સામાન્ય કેમ ખબર પડી નહીં? એને સામાન્ય વાતની એટલા માટે ખબર પડે કે એને જે જે જગ્યાએ મોહ થયો, જે પદાર્થને વિશે મોહ થયો, એ પદાર્થ પ્રત્યે એટલો જોર થયો કે સામાન્ય લૌકિક વિવેક ચૂકી જાય છે. લૌકિક જે નિયમ હોય છે, લૌકિક પદ્ધતિ હોય છે, એ પણ છોડી દે છે. એને કટ્ટીમાં મોહ હોય છે. મોહનું કારણ એવું છે, જ્ઞાનને એનાથી આવરણ આવે જ્ઞાન ગીડાવે જ એનાથી. જોરથી પ્રવેશ કરવાનો હોય છે. ઉપર ઉપરથી પ્રવેશ કર્યો હોય તો ગડબડ થાય છે. અંદરથી અંતરમાંથી આત્મા સ્મૃતિનો ઉભો થાય, આળસ ઉખેરીનો ઉભો થાય તો વાંધો આવે. જગતમાં પણ બહુ મોટો લાભ હોય ત્યાં જોરથી બધું લાગી પડે. મોટો લાભ હોય તો જોરથી લાગવું પડે, ત્યાં ઢીલક રાખે. અહીંયા ઢીલક રાખે છે, અહીંયા શિથિલતા રાખે છે. વાત સાંભળ્યા પછી શિથિલતા રાખે છે. એનું કારણ કે લાભ મોટો છે, ખબર નથી. લાભ છે ઊંઘો માટે અક્રિયા કરીએ છીએ, પણ મોટો લાભ છે, અનંત કાળના અનંત સુખનો લાભ છે એવું સમજાણું હોય, એને એના અનુપાતમાં એના પ્રમાણમાં એનું જોર સંખ્યા વિના રહે નહીં. એનું જોર રોકી શકાય નહીં. અનંત ગુરીનો ધણી છે, એના જોરને કોઈ રોકી શકે નહીં એવું એની પાસે બળ છે. આત્મબળ એની પાસે અનંત છે, પણ એ બળ નથી ઉત્પન્ન થતો એનું કારણ કે સમજણમાં કચાસ છે, અથવા એની રૂચિને લઈને વિવેક માંદો પડી ગયો છે. પર રૂચિના જોરમાં, રાગની રૂચિના જોરમાં, પર વિષયની રૂચિના જોરમાં, પર પદાર્થની રૂચિના જોરમાં સમજણ કરે છે, પણ વિવેક માંદો છે. જ્ઞાનમાં વિવેક કરે છે, આ ઠીક લાગે છે, આ વાત બરાબર લાગે છે, વિવેક માંદો પડી જાય. વિવેક જ્વર જ્ઞાનને ના વિવેક ને જ્વર લાગવું પડે છે. અપચ્છે છે અથવા એક જાતનો એવો રોગ છે, જ્ઞાનને જ્વર લાગુ પડે છે, વિવેકને તાવ આવે છે, નબળાઈ આવી જાય છે એના વિવેક. ઠીક છે, પેલા કરે સારું છે, બરાબર છે, વાત તો સાચી છે. વળી પાછું લાગી જાય પછી છે સંસારના કાર્યોમાં, એના કાર્યોમાં એવી પરિસ્થિતિ જીવને થાય છે. પછી તો શું છે કે જે માણસ માંડો થાય અને અશક્તિ વધે, અને પ્રશક્તિ વધે, એમ રોગ જોર કરે, એકબીજાને પૂરક થઈ જાય. અને સેકન્ડ તો બધી ગુરુજન્મ શું બને, કે ભાઈ એને રેઝિસ્ટન્સ પાવર થતો છે માંગે ઘણી ઘણા ટાઈમ નફાને, એટલે એનો પ્રથમ રતક સુધારી ગઈ છે, એટલે હવે રોગ જોર કરવા પદ્ધતિમાં જવાનું કારણ છે. એનો હવે માંદો પડે છે, કરવું છે જોર કરે છે, નવડાતો જાય છે, એમને મને પરિણામ છે બગડતા જાય છે. તારા પદને વિવેક કરીને, પરમ વિવેક કરીને, રાગ રહિત તારું સ્વરૂપ છે એને સંભાળ, જાગૃત થઈને સંભાળ. જ્ઞાન પદ છે તારું, ચૈતન્ય પદ છે, જ્ઞાન પદ છે. અત્યારે પણ તારા જ્ઞાનમાં રાગ રહે છે, તારા જ્ઞાન પદ ને અત્યારે તો અત્યારે પણ તારા જ્ઞાન પદ માં તો રાગ નથી, સંભાળ તો તું નામ થઈ શકું. એટલે કેટલું બધું દ્રઢ કરેલું છે એનો અર્થ પામરતા છે, માનતા બતાવે છે શ્રી ગુરુ સર્વજ્ઞ પરમાત્મા. સમોસરામાં સાંભળેલી વાત છે, એમાં એની મોટાઈ બતાવી છે. સર્વજ્ઞ પરમાત્મા એ આત્માની મોટાઈને બતાવી છે, વારંવાર માનતાને કહી છે. ગુરુજીની ભાષામાં કહીએ તો સમોસરણમાં વિતરાગ સર્વજ્ઞ અરિહંત પરમેશ્વરે જૈન પરમેશ્વરે તારી માનતાના તારી મોટાઈના ગાણા ગાયા છે. પણ એવા મોટા પુરુષ તારા ગાણા ગાય છે, કોઈ તને કઈ અસર નહીં કે છે. ગાણા કોણ ગાય? મોટાના ગાણા નાના ગાય, સામાન્ય રીતે મોટા નાના ગાણા નાના ગાય. આ કહેશે કે તું સમુશ્રણ માં આવ્યો, ભગવાન એમ થયું કે વાહ તું સમુશ્રણ સુધી આવ્યો છો, બહુ કહેવાય. તારી મોટાઈ ના હું ગાણા ગાવ, અસર જ નથી. ભગવાનને કેવું બદલું વધ્યું છે, દર્શન કેવું બદલું વધ્યું છે. એટલે સુગા નહીં કે મારા માટે તો અનંત જતન કરો. ત્યાં ગોગળ વધીને ભગવાનની ઉદ્દેશની લાકડી વાગી હતી, હવે અહીંયા વાગી ત્યારે દર્શન એને ગુલામણી હતી એનું આશ્ચર્ય થાય છે. એ છે કે તારા તારા પદમાં રાગ નથી, વર્તમાનમાં તારું જીવન તને રાગ મળોચર થાય છે. એ જ વખતે તને તારું વિતરાગી પદ બતાવતા ભગવાન કહે છે કે તારા પદમાં રાગ નથી, તારામાં રાગ નથી. અત્યારે તું પરિપૂર્ણ વિતરાગ છો, સંભાળ તારા પદને અને રાગ ન પામે, એ રાગ થઈ જાય. પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે, અત્યારે પણ પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે. આ સમયે, આ વર્તમાન સમયે પરિપૂર્ણ વિતરાગ છે. વિતરાગ તો લાભી નથી તારા, જો એટલી વાત છે. પ્રશ્ન એટલો છે કે જોવાની પુસ્તક છે, બસ આટલો પ્રશ્ન. તારી જોવાની તૈયારી છે, તારે તને જોવાની પુસ્તક છે, તારે ન જોવું હોય વિમુખ વર્તનું રાખો તો બીજો કોઈ ઉપાય નથી. તું એના માટે સ્વતંત્ર છો, એના માટે કઈ કહેવું નથી. જોવું હોય તો તને કહેવું છે કે તું જો પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે. પરમાત્મા પદે વિરાજમાન છો, અંદર માં જાણીશ તો તને મહા આનંદ થશે. આવો છો ખરેખર તને આનંદ થશે, નિર્દોષ આનંદ તને થશે. ફરી ફરીને એ વાત કરે છે, નહીંતર વાતો ઉપર પ્રેરણા નહીં કરે છે. એ બીજો કાળ બચ્યો છે, એમાં તો કંઈક કરી દે પણ સાથે સાથે એનું પદ બતાવે છે કે આ પદ જોવા માટે કહીએ છીએ, આ પદને સંભાળવા માટે કહીએ છીએ, અને સ્વરૂપ મહિમાન આપો એવા સુંદર વચનો આત્માને રસ ચડી જાય એવા આત્મરસથી મહિમાના રસથી વિભોર થઈને નીકળેલા ગુરુના વચનો કોઈ બી પ્રવચનો એમના સાંભળો વાંચો, પણ એ તો એક એક પ્રવચનની અંદર એ વિશે આત્મરસથી વિભોર થઈને એ વાત કરે છે. આત્મા નિત્યાનંદ નિર્મળાનંદ જ્ઞાનાનંદ એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એટલે અત્યારે જ પરિપૂર્ણ જ્ઞાન ને આનંદથી ભરેલું સત્વ તત્વ પરમાત્મા પદ પરમેશ્વર તું પોતે જ છો. કોઈ રીતે જીવ સાંભળે, એક વખત પણ જો બરાબર લક્ષ આપીને સાંભળે અથવા સાંભળતા એનું લક્ષ બંધાઈ જાય તો આખી એના પરિણામની દિશા બદલાઈ જાય. કહે છે કે એને જાણતા તને મહા આનંદ થશે. કે 237